સમાચાર પ્રવેશ અડિયજા વાંચે છે. મુખ્ય સમાચાર. પૂરગ્રસ્ત ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થિતિનો તાગ મેળવ્યો. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના તથ્યોને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વિદેશોમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાંનું પહેલું પ્રતિનિધિમંડળ ભારત પરત આવ્યું. ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલનારા જાસૂસની પંજાબ પોલીસે ધરપકડ કરી. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીનું મતદાન શરૂ. આઈપીએલમાં આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ફોન પર વાતચીત કરી અને રાજ્યમાં હાલની પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. શ્રી મોદીએ ચિંતા વ્યક્ત કરી અને રાહત અને પુનર્વસનના પ્રયાસ માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી. મુખ્યમંત્રી શર્માએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, તેમણે પ્રધાનમંત્રીને વર્તમાન પરિસ્થિતિ અને હાથ ધરવામાં આવી રહેલી રાહત કામગીરી વિશે માહિતી આપી. બીજી તરફ લાચેનના ચાટીન ખાતે સૈન્ય કેમ્પમાં ભૂસ્ખલન થયા બાદ શ્રી મોદીએ ઉત્તર સિક્કિમની પરિસ્થિતિ વિશે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથે વાતચીત કરી. શ્રી તમાંગે પ્રધાનમંત્રીએ વ્યક્ત કરેલી ચિંતા બદલ આભાર માન્યો હતો. આસામમાં ગત 24 કલાક દરમિયાન પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ છે. તેની અસર વધુ 5 જિલ્લામાં ફેલાઈ છે અને 22 જિલ્લાઓમાં 5 લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે. સાંભળીએ એક અહેવાલ.
असम में 5 लाख से ज्यादा लोग बाढ़ की पहली लहर से जूझ रहे हैं. पिछले 24 घंटों में होजाई में बाढ़ से एक व्यक्ति की मौत हो गई. डिब्रूगढ़ और हैलाकांडी में 2 लोग लापता हैं. असम राज्य आपदा प्रबंधन प्राधिकरण के अनुसार ब्रह्मपुत्र, बराक और उनकी सभी सहायक नदियां खतरे के निशान के ऊपर बह रही है. पिछले 24 घंटों में बाढ़ ने 89 सड़कों और 4 पुलों के अलावा अन्य बुनियादी ढांचों को भी नुकसान पहुँचाया है. इस बीच मौसम विभाग ने असम में कई स्थानों पर तेज वर्षा की संभावना जताई है. असम से अमीनुल ज्वारदार की रिपोर्ट के साथ समाचार कक्ष से मनोज.
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતના સતત પ્રયાસોના ભાગરૂપે અને આતંકવાદને નેસ્તનાબૂદ કરવાના અભિગમને વિશ્વના દેશો સુધી પહોંચાડવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિશ્વભરના દેશોની મુલાકાત લઈ રહ્યા છે. પ્રતિનિધિમંડળો તેમના આંતરરાષ્ટ્રીય સંપર્કના ભાગરૂપે વિદેશી નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ, પ્રભાવશાળી થિંક ટેન્ક, મીડિયા અને ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરી રહ્યા છે. ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ અલ્જેરિયા, સાઉદી અરેબિયા, કુવેત અને બહેરીન સફળ મુલાકાત પછી આજે સવારે સ્વદેશ પરત ફર્યું. આજે વધુ 2 પ્રતિનિધિમંડળની ટીમ પરત ફરવાની છે. આ અંગે સાંસદ શ્રી પાંડાએ વધુ માહિતી આપી.
ભારત કી ઇતિહાસ એસી હૈ કે હમે જસ્ટિફિકેશન દેને કી જરૂરત નહીં હૈ. હમ વો દેશ હૈ જો હજારો સાલ તક દુનિયા કે બહોત સારે જગહો સે જો પીડિત લોગ ઉનકો આશ્રય દિયે હૈ. હમ અહિંસા કે દેશ હૈ જિસમે ભારત કા ન્યૂ નોર્મલ કે હમ આતંકવાદી હિંસા કો જરૂર રિટેલિએટ કરેંગે ઓર માફ કર બિલકુલ પ્રિસાઇસ તરફ સે રિટેલિએટ કરેંગે.
દરમિયાન પહેલું પ્રતિનિધિમંડળ પરત ફરતા અગાઉ જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજયકુમાર ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે મલેશિયાની વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય વેપાર પરની સંસદીય વિશેષ સમિતિ સાથે બેઠક યોજી હતી. પ્રતિનિધિમંડળે પ્રતિનિધિ સભાના અધ્યક્ષ વાય બી તાન શ્રી દાતો, ડોક્ટર જોહરી બિન અબ્દુલ સાથે પણ મુલાકાત કરી. શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે લાઇબેરિયાના પ્રતિનિધિ સભાના અધ્યક્ષ રિચર્ડ નાગબે કુન અને પ્રતિનિધિ જૂથ સાથે બેઠક યોજી હતી. પ્રતિનિધિમંડળે લાઇબેરિયાના વિદેશમંત્રી સાહરા બેસોલો નિયંતી સાથે લાઇબેરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ જોસેફ ન્યુમા બોઆકાઈ સાથે પણ મુલાકાત કરી. મીડિયા સાથે વાત કરતા શ્રી શિંદેએ કહ્યું કે પ્રતિનિધિમંડળે મુલાકાત લીધેલા તમામ દેશોએ આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સમર્થન આપ્યું છે. પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની સમર્થક ગોપાલસિંહ ચાવલા સાથે સાંઠગાંઠ ધરાવતા જાસૂસની ધરપકડ કરી છે. આરોપી ગગનદીપસિંહની ગઈકાલે સાંજે તરણ તારણથી ધરપકડ કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર જોખમરૂપ એવી આ પ્રવૃત્તિના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી સંવેદનશીલ અને વર્ગીકૃત માહિતી મોકલી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. સૈનિકોની અને વ્યૂહાત્મક સ્થળોની વિગતો સહિતની તેણે માહિતી લીક કરી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય કોર્પોરેટ બાબતોની સંસ્થા IICA ઉત્તર પૂર્વમાં પ્રથમ પ્રાદેશિક પરિસર માટે મેઘાલયમાં શરૂ કરશે. આ માટે આઈઆઈસીએ ન્યૂ શિલોંગમાં 5 એકર જમીન ઔપચારિક રીતે હસ્તગત કરી. આ પહેલ ઉત્તર પૂર્વમાં આઈઆઈસીએના પદચિહ્નના નોંધપાત્ર વિસ્તરણને ચિહ્નિત કરે છે, જે કોર્પોરેટ ગવર્નન્સ શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ પ્રસંગે યોજાયેલા જમીન હસ્તાંતરણ સમારોહની અધ્યક્ષતા મેઘાલય સરકારના મુખ્ય સચિવ ડોનાલ્ડ ફિલિપ્સ વાહલાંગ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ દીપ્તિ ગૌર મુખર્જીએ કરી હતી. દક્ષિણ કોરિયાના લોકો આજે તેમના નવા રાષ્ટ્રપ્રમુખની પસંદગી કરશે. રાષ્ટ્રપ્રમુખ પેટા ચૂંટણી માટે મતદાન આજે સવારે 6 વાગે દેશભરના 14,295 મતદાન મથકો પર શરૂ થયું. બંધારણીય અદાલતે ગયા વર્ષના અંતમાં માર્શલ લો જાહેર કરવા બદલ એપ્રિલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ યુનસુક યોલને પદ પરથી દૂર કર્યાના 60 દિવસ પછી આ ચૂંટણી થઈ રહી છે. વિજેતા ઉમેદવાર આવતીકાલે પદ સંભાળશે. નવા રાષ્ટ્રપ્રમુખનો કાર્યકાળ જૂન 2030 સુધી ચાલશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. રજત પાટીદારની આગેવાની હેઠળની RCBએ ક્વાલિફાયર 1માં પંજાબને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. જોકે પંજાબ કિંગ્સ ક્વાલિફાયર 2માં મુંબઈ ઇન્ડિયન્સને હરાવી ફાઇનલમાં પહોંચી છે. આઈપીએલનો સમાપન સમારોહમાં રંગારમ કાર્યક્રમ સાથે ગાયક શંકર મહાદેવન દેશભક્તિના ગીતો રજૂ કરશે. ઇન્ડોનેશિયા ઓપન 2025માં 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ ઇસ્તોરા સેનાયન ખાતે ઇન્ડોનેશિયા ઓપનના રાઉન્ડ ઓફ 32માં જાપાનના નોઝોમી ઓકુહારા સામે 3 ગેમની મેચમાં જીત મેળવી. સિંધુએ જાપાની શટલર સામે 22-20, 21-23, 21-15થી જીત મેળવી અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. પુરુષ સિંગલ્સમાં લક્ષ્યને આ વર્ષના પ્રવાસમાં ચીનના શી યુ ક્વી સામે 11-21, 22-20, 15-21થી હાર બાદ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું. દરમિયાન અનુપમા ઉપાધ્યાય દક્ષિણ કોરિયાના કિમ ગા યુન સામે હાર બાદ બહાર થઈ ગયા. આજે HS પ્રણોય અને પુરુષોની ડબલ્સની જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી મુકાબલો રમશે. કેન્દ્રીય તપાસ સંસ્થા CBIએ વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે અને 1 વરિષ્ઠ IRS અધિકારી સહિત 2 લોકોને ધરપકડ સંબંધિત તપાસના સંદર્ભમાં નોંધપાત્ર સંપત્તિ અને ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. એક નિવેદનમાં CBIએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન લગભગ 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. તેમાં ઉમેર્યું હતું કે વિવિધ બેન્કોમાં લોકર અને 25 બેન્ક ખાતાના દસ્તાવેજો અને દિલ્હી, મુંબઈ તેમજ પંજાબમાં સ્થિત સ્થાવર મિલકતો અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરાયા છે. IRS અધિકારી હાલમાં નવી દિલ્હીમાં કરદાતા સેવાઓ નિયામકના વધારાના મહાનિદેશક તરીકે તહેનાત હતા. ઇટાલીમાં યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ એટના ગઈકાલે ફાટી નીકળ્યો હતો, જેણે સિસિલિયાના આકાશમાં રાખ અને ધુમાડો ફેલાવી દીધો. આ ગંભીર સ્થિતિ સર્જાતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. સિસિલિયાના પ્રમુખ રેનાટો શિફાનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ઉત્સર્જિત લાવા નાગરિકો માટે કોઈ જોખમરૂપ નથી. ઇટાલીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજીએ જણાવ્યું હતું કે વિસ્ફોટો સાથે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, જે વધતી તીવ્રતાના વિસ્ફોટનો એક પ્રકાર છે. સત્તાવાળાઓએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂરગ્રસ્ત ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થિતિનો તાગ મેળવ્યો. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના તથ્યોને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વિદેશોમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાંનું એક પ્રતિનિધિમંડળ ભારત પરત ફર્યું. ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલનારા જાસૂસની પંજાબ પોલીસે ધરપકડ કરી. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીનું મતદાન શરૂ. IPLમાં આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલનો મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.